गगन चढ़ा जब गम पाया सुरद भया है चलती। सदगुरु मोए आन मिले जब हो ही रहा एक नर थी। ब्रह्मचिंतन अन एनी ऊर्ध्वगति जारे वृत्तियों स्वस्वरूप एवं चिद ब्रह्मनी अंदर प्रवेश करे छे त्यारे ज वृत्तियों ऊर्ध्वगामी बने छे। अने ऊर्ध्वगामी बनेली एज वृत्तियों सदैव जे चैतन्य ब्रह्म आत्मा छे एनी तरफ ए सतत गतिशील होय छे। ब्रह्मचिंतन थी ज ऊर्ध्वगति प्राप्त थाय छे। ज्यां ज्यां विचारोनु उत्कर्षपणु प्राप्त थतु जाय तेम तेम एने પોતાના સ્વસ્વરૂપમાં વૃત્તિ જાગતી હોય છે। અહીંયા જે સુરત છે એ સુલટી થઈ અને જે નુરત છે તે ઉલટી થઈ ગઈ, બંનેમાં પરિવર્તન આવ્યું છે, બંનેમાં ચેતના છે। જે જડ છે એની અંદર કોઈ પણ ભાવ હોતો નથી, પણ જ્યાં ચેતના છે જ્યાં જીવન છે ત્યાં કોઈ ને કોઈ ભાવ એનામાં સતત સદૈવ રમ્યા જ કરતો હોય છે। અને એટલે અહીંયા સુરતીઓ એ પણ આત્માના આધારે ચૈતન્ય છે, પ્રવૃત્તિ કરે છે। અને નરતરૂપ બ્રહ્મ સ્વરૂપ એ પણ ગતિ કરે છે, કારણ કે એ પરમ ચેતના છે। તો સુરત અને નુરત બંને પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે એ સદૈવ પ્રવૃત્તિશીલ બન્યા જ કરે છે। જેમ નુરનું ચિંતન કરતા સ્વસ્વરૂપમાં ઊંડે ઉતરાય છે, આ એક અનુભવ છે। એમ જળવૃત્તિઓનું પણ જો સતત ચિંતન થાય તો એ જડતાની અંદર પણ માણસ ઊંડો ઉતરતો જાય છે। જ્યાં જીવન છે ત્યાં ગતિ છે। જડની સાથે જો જીવન હશે, ચેતના હશે, તો ત્યાં પણ ગતિ છે। એટલે સુરત પણ સુલટી થાય છે અને નુરત પણ ઉલટી થાય છે, બંને દિશા બદલે છે, બંનેમાં પરિવર્તન આવે છે, પણ બંનેના પરિવર્તનમાં ફેર છે। જે સુરતાઓ બહાર રખડતી હતી, ઉલટી ફરતી હતી, એ સુલટી થઈ ગઈ સ્વાનુભવ માટે, સ્વસ્વરૂપ માટે પોતાનામાં અનુસંધાન કરી લીધું, એના ફલ સ્વરૂપ એને પોતાની બધી જ ઉલટી સુરતાઓ સુલટી સવળી બની ગઈ। અને જેની સુરતાઓ જાગ્રત થઈ સુષુપ્તિમાંથી એની જ ભ્રમણાઓ દૂર થાય છે। સુરતાઓ જાગી તેની ભ્રમણાઓ ભાગી, બહુ સરસ મહાપુરુષ કવિએ કહેલું છે। જીવનની અંદર ભ્રમ અનેક હોય છે, અનેક બાબતો એવી હોય છે ચિત્તને વિક્ષિપ્ત કરનારી। શાંતિ હોય પણ મનમાં એક જ શંકા, એક જ ભ્રમણા ઉત્પન્ન થઈ ગઈ, બસ પૂરું થઈ ગયું, એ ન શાંતિથી કશું જ ન કરી શકે, ન ઊંઘવાનું, ન ખાવાનું, ન પીવાનું, ન બોલવાનું, કોઈની સાથે મળવાનું પણ, મન વિક્ષિપ્ત છે, કારણ અંદર એક શંકા ઘર કરી ગઈ છે। ઘરમાં એક સાપ અને મનમાં એક વિચાર શંકા હોય તો શું થાય? રાત્રે ઊંઘવા દે ખરા કોઈ? મનમાં શંકારૂપી એક પણ વિચાર પેઠો હોય ને તો ઊંઘવા જ ન દે, સળવળાટ કરાવ્યા જ કરે. ઘરમાં સાપ બેસી ગયેલો હોય તો પણ ઊંઘ ના આવે. આપણી વૃત્તિઓ સદૈવ એક સ્થિરતા નિષ્ઠાને પ્રાપ્ત કરતા બહુ જ પરિશ્રમ કરવો પડે છે ને, બહુ અઘરું પડે છે. પણ એના સિવાય એ શાંતિ મેળવી શકતો નથી અને શાંતિ સિવાય સ્વસ્વરૂપ સુધી પહોંચી શકાતું નથી. સુરતરૂપ વૃત્તિઓને અવળી છે, અવળા માર્ગે ગયેલી છે અને એને બધું જ અવળું સૂજે છે આખું જીવન. તો એને સવળું બનાવવા માટે, સીધું કરવા માટે, સન્માર્ગે વાળવા માટે સુરતાઓને સુલટી કરવી અત્યંત આવશ્યક છે. સુરતાઓ સુલટી થયા સિવાય મન શાંત થતું નથી, પવિત્ર થતું નથી. હંમેશા મનોવૃત્તિને આપણે ઉર્ધ્વ વિચારોથી સંપન્ન રાખીશું ત્યારે એની અંદર સાત્વિકતા આવશે અને એ સાત્વિકતા સર્વાત્મા સ્વરૂપ પરમ ચૈતન્ય આત્મા સુધી પહોંચાડશે. પણ આવશ્યકતા છે એની સ્થિરતા. જે દુરાચાર અને દુર્વૃત્તિઓ છે એનું ઉન્મૂલન કરવું પડશે. ખોટી ચીજ વસ્તુને ઉખાડી ઉન્મૂલન કર્યા સિવાય જરૂરની કામની વસ્તુ ઉગશે નહીં. અને એટલા માટે તો ખેતરમાં ખેડૂત સદૈવ નિંદ્યા કરતો હોય છે, નકામું કચરું કાઢી નાખવું અને જેની જરૂરિયાત છે, જેને ઉગાડવાનું છે એને પોષણ આપવું, ખાતર આપવું, પાણી આપવું. પરિશ્રમથી જેમ ખેડૂતને એને અન્ન પ્રાપ્ત થાય છે એમ સાધક પણ પરિશ્રમ વડે પોતાની મનોવૃત્તિને ક્ષિતિજોમાં, ક્ષેત્રમાં જે કંઈ ખોટું છે, કચરો છે એને નીંદી, એનું ઉન્મૂલન કરીને એને ફેંકી દેવાનું છે. નકામો કચરો નીકળી જશે એટલે જે જરૂરિયાતવાળું છે એને આપોઆપ પોષણ મળશે જ. જે કામ વગરનું કચરો ઘાસ બધું ચૂસી ખાતું હતું એને બદલે એનું પોષણ જરૂરિયાતવાળા લક્ષ્યને પ્રાપ્ત થશે. એમ આત્માનું પોષણ, સદવૃત્તિઓનું પોષણ દુર્વૃત્તિઓને હટાવવાથી જ થશે. અને એને હટાવ્યા પછીથી માત્ર સદવૃત્તિઓ જ રહી, સુરતાઓ હંમેશા સાત્વિક બનશે અને સાત્વિક બનતાની સાથે ઉર્ધ્વગમન એનું સહજ બની જશે. જૈસે ગુડિયા ગગન માહી એસી ચડી મૈસુર. કેમ? એને લક્ષ્યની, એને પોતાના સ્વરૂપની જે વિદ્યા છે, જ્ઞાન છે એ પ્રાપ્ત થઈ ગયું છે, એણે મેળવી લીધું છે. એના પરિણામ સ્વરૂપ એની દિશા એક ઉર્ધ્વગામી બની અને એના વડે એ સ્વયં સારામાં સારા ઊંચા ભાવો પ્રાપ્ત કરવા લાગ્યો કે આ જગત બ્રહ્મમય છે, સર્વત્ર પરમાત્માનું સ્વરૂપ જ છે, અન્ય કાંઈ નથી. જ્યારે આપણી જાત સર્વમાં દેખાય, સ્થૂલ ભાવના સંબંધો શરીર સુખ આપી શકશે, ભોગો, પણ જેને અધ્યાત્મ ભાવ છે અને કોઈ પણ સાથે સૂક્ષ્મ ચેતના આત્માથી પ્રેમ કરશે ને તો એને સાત્વિકતા પ્રાપ્ત થશે. પણ જે આ જડ અને સ્થૂલ શરીરથી સંબંધ રાખે છે એને આસક્તિ છે, ભોગો પ્રત્યે પ્રીતિ છે અને એના પરિણામ સ્વરૂપ એને ભોગો મળશે, કારણ શરીરમાં આસક્તિ છે. શરીરમાં દેહાધ્યાસ આસક્તિ હશે ત્યાં સુધી સ્વસ્વરૂપ નહીં જડે, ફક્ત શરીરના ભોગ અને વિષયો પ્રાપ્ત થશે, કારણ જડ સાથે એનો ગાઢ સંપર્ક છે અને એના પરિણામ સ્વરૂપ એના એ જડ સંકલ્પો પણ પૂર્ણ થાય છે. જો જડ સંકલ્પની સાથે ગાઢ સંબંધ હોય અને એ પૂર્ણ થતા હોય તો અધ્યાત્મના ક્ષેત્રે આત્માનુસંધાન કર્યું હોય, વૃત્તિઓ અને વિચારો ઉર્ધ્વગામી બની હોય, આપણે સુરતાઓ શબ્દમાં ભળી જઈને સદૈવ પરમ ચૈતન્યની સાથે અનુસંધિત હોય તો એની વૃત્તિઓ સદૈવ એકાગ્ર, સાત્વિક, શાંત રહેવી જ જોઈએ. જેમ દુરાચરણની અંદર વૃત્તિઓ તદલીન થઈને સ્થિર થાય છે, તો આ તો દૈવી શક્તિ છે, એમાં કેમ ન થાય. આસુરી સંપત્તિમાં માણસ જલ્દી ફસાઈ જાય છે. દૈવી વૃત્તિઓમાં મન ચિત્ત જલ્દી લાગતું નથી. એટલે આપણી અધોવૃત્તિઓ ભોગોને જ માત્ર સ્વીકારવા માટે ચિંતન કરતી હોય છે. એનું ચિંતન માત્ર સ્થૂલ સ્વરૂપ સાથેનું જ સ્વાર્થ પૂરતું છે. જ્યારે આત્માનું સાથેનું અનુસંધાન નિસ્વાર્થ છે, એની સાથે કોઈ પણ અપેક્ષા નથી, એકમાત્ર સ્વસ્વરૂપની સાથે મળવું જ છે, બીજું કાંઈ જ કરવું નથી, એકવાર મળવું છે. આ જીવ પરમાત્માનો અંશ છે, એને ઈશ્વર સાથે કોઈ પણ કામ નથી, છતાંય એ એનો અંશ હોવાથી એને સતત વારંવાર થયા કરે કે મારે ઈશ્વરને, પરમાત્માને મળવું છે. એની ગતિ સદૈવ ઉર્ધ્વ બનેલી રહેશે, કારણ એ પરમાત્માના સ્વરૂપ સાથે જોડાયેલો છે. જે ઉલટ સુલટ છે જગતના વ્યવહારની અંદર પણ ઉલટ સુલટ છે, માનવના જીવનની અંદર પણ ઉલટ સુલટ થયા કરતી હોય છે, એના વિચારોમાં પણ પરિવર્તન આવ્યા કરતું હોય, અને ક્યારેક જરૂરિયાત કરતાં ખોટા વિચારો આવે, જ્યારે જેની જરૂર હોય એ ન મળે, આ એક સ્વભાવ પડેલો છે. તો જો સુરત ઉલટી રહે, વૃત્તિઓ આપણી ભૌતિકતામાં રઝળતી રહેશે તો અનાસક્ત ક્યારેય નહીં થઈ શકાય. અનાસક્ત થયા પછી જ એ પરમાત્માના માર્ગે આગળ વધી શકે છે, અને એટલા માટે અનાસક્ત જીવનધાર વિચારધારા એ પ્રૌઢ માણસની સમક્ષ જ દર્શનીય થઈ શકે છે, તો એ જ એને શોભે છે, કે જેનાથી એ સ્વયં જે અત્યાર સુધી અશાંત અને અકુશલ અવસ્થામાં છે એમાંથી પોતે બહાર નીકળી સ્વસ્થ બની શાંત થવા માટે એ સુલટો થઈ રહ્યો છે. ઉલટી વૃત્તિઓને નિવારણ થાય અને સાચી દિશાની આપણને દ્રષ્ટિ મળે તો અવશ્ય આપણું જીવન ગગન ચઢા ઉર્ધ્વગામી બની શકે છે. સદગુરુદેવનું સાનિધ્ય, ગુરુ મહારાજનું શરણ, એ પણ ગગન ચઢા એ વિચારો અને જીવનને હંમેશા ઉચ્ચ સ્તરે સ્થાપના કરી આપશે. પણ જો સાધકની વૃત્તિઓ એટલી ઠરેલી ને શાંત ન હોય, ગુરુનો પ્રયત્ન ક્યારેક એ નિષ્ફળ બનાવી દે. પણ અહીંયા તો સ્વીકારેલું છે અને કહ્યું ગગન ચઢા, મારું હવે ઉર્ધ્વગમન થયું, મારી વૃત્તિઓ હવે અધ માર્ગને જરાય ઈચ્છતી નથી, એનો વિચાર કે ચિંતન સરખું પણ નહીં. અત્યંત કઠણ છે આ અવસ્થા પ્રાપ્ત કરવાની. જેમ અવસ્થા વધતી જાય ને એમ મન વધારે પ્રબળ બનતું હોય છે, શરીર શિથિલ થતું જાય અને મન સશક્ત બનતું જાય. શરીર તોફાન શાંત થાય અને મનના તોફાન વધતા જતા હોય છે. શરીરથી બાળપણના તોફાનો બંધ થાય, યુવાનીના તોફાન બંધ થાય, એટલે મનના તોફાનની શરૂઆત થાય. મન બાલ્યાવસ્થામાં ઘરડું હોય અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે જવાન થાય. ત્યાં આગળ સાધકે ઉપાસના વડે પોતાના વિચારોને, પોતાના સમસ્ત જીવન વ્યવહારને એક ઉન્નત અવસ્થા પ્રાપ્ત થાય એવા પ્રકારનું વાતાવરણ એના જીવનમાં સ્વયં સર્જિત કરવાનું હોય છે. એટલે ગગન ચઢા વૃત્તિઓ જ્યારે ઉર્ધ્વગામી બને અને ઉર્ધ્વગામી બન્યા પછીથી એને પોતાને કંઈક લાભ થયો. શું થયું? ગગન ચઢા જબ ગમ પાયા, કંઈક મળ્યું વિશેષ સ્વરૂપે. જેમ ઘરમાં જ બેસી રહીએ તો ઘરની અંદરની જ હવા, પણ જ્યારે બહાર નીકળીએ ત્યારે ખુલ્લો પવન, છૂટો પવન મળે ત્યારે કે હા ઠંડી છે, ગરમી છે જ ક્યાં, બહાર કેટલો આનંદ આવે છે. પણ એને કંઈક ઉપલબ્ધિ થતી હોય ત્યારે જ એ પોતાનું સ્થાન અને પદ છોડતો હોય છે. ઘરની અંદર જે અભ્યાસ છે, આસક્તિ, એ ન છૂટે ત્યાં સુધી એ અનાસક્તની દિશામાં ગતિ કરી શકતો નથી. મહારાજે કહ્યું, જ્યારે ગગન ચઢા જબ ગમ પાયા, અને એ ગમ પણ કઈ? ગુરુગમ. ગુરુગમ પ્રાપ્ત થાય એટલે સાહજિક અવસ્થા વડે જ એનું પોતાનું સાહજિક સ્વરૂપ, એની પોતાની સાહજિક સાધક અવસ્થા બહુ જ સરળ બની જાય. ક્યારે? કે સદગુરુ મોયે આન મિલે, મને મારા સદગુરુદેવ પ્રાપ્ત થયા, જેની પાસે મારું સર્વસ્વ જીવન છે, મેં જેમને અર્પી દીધેલું છે, અને એ જ મારું જીવન, એનો ઉપયોગ કેમ કરવો એ પણ એ જ શીખવાડી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ મારી જે અંતર્મુક્તાની, મારી જે આત્મદ્રષ્ટિ હતી નરતરૂપ પોતાના સ્વપ્રકાશની અંદર જે એની રતિ હતી, અને પોતાનો આત્માનો સ્વપ્રકાશ પોતામાં સતત પ્રસરી જ રહ્યો છે, પ્રકાશ આપી રહ્યો છે, અને એ પ્રકાશ જે આત્માનો માત્ર શરીરમાં જ છે, એ પ્રકારની જે એની વૃત્તિઓ દ્રઢ થયેલી હતી એમાં ગુરુ મહારાજે એને બતાવ્યું કે વસુધૈવ કુટુંબકમ. હવે આ જગત પરાયું નથી અને હું પણ મારો પોતાનો નથી. જેને આત્માની સર્વવ્યાપકતાનું દર્શન થઈ જાય એને જ નરત નામ પોતાનું બ્રહ્મતેજ, આત્મતેજ એ ઉલટ થઈ જાય, બહાર આવી જાય, અને સર્વત્ર સમદર્શન સમોહમ સર્વભૂતેષુ, આમ સર્વત્ર આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, ભગવદ સ્વરૂપ જ એને દર્શન થયા કરે, એનું નામ છે નુરત ભાઈ હૈ, નુરત ક્યા હૈ ઉલટી. અને નુરતને ઉલટી કરવી પડે, બહાર લાવવી પડે, કે જે સત્ય છે, જે અનંત છે અને જે શાશ્વત છે, એને એના જ્ઞાનને જ્ઞાન વડે એને સમજવા માટે બહાર આવવું પડશે, અને તો જ અજ્ઞાન દૂર થતા કંઈક સમજણ પ્રાપ્ત થાય, અને એના વડે જે અંદરનું આત્માનું સ્વસ્વરૂપ છે એ એને પ્રાપ્ત થાય, બહાર આવે. જે માત્ર આત્માનું ચૈતન્ય, સૂક્ષ્મ ચેતના શરીરની અંદર જ છે, એ અંદર બેઠેલું છે, એને એની જગ્યાએ એ સમસ્ત વિશ્વની અંદર ચર અચરમાં એ જ વ્યાપ્ત છે, બીજું નહીં. નુરત ક્યા હૈ ઉલટી, પોતાની દ્રષ્ટિને સમદ્રષ્ટિ બનાવવાની છે. પોતે સ્વયં કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈનો શત્રુભાવ નહીં, કોઈ સાથે મિત્રભાવ નહીં, સમમ કાય શિરોગ્રીવ. બસ પોતાની જાતને સ્થિર કરી દેવાની, પોતાની ચિત્તવૃત્તિને મનોવૃત્તિને પણ સ્થિર અને શાંત કરવાની, ત્યારે જ એ ઈશ્વરની સાથે અનુસંધિત થશે, આત્માની સાથે જોડાશે. યોગઃ ચિત્તવૃત્તિ નિરોધ. એ પોતાની ચિત્તવૃત્તિઓને નિરોધ માને નિયંત્રિત અંકુશિત રાખીને પછી પોતાના સ્વસ્વરૂપની અંદર ઉતરે ત્યારે એનું નામ છે યોગ. અને યોગ એટલે પોતાની સુરતાઓને નુરતની અંદર પરોવી દેવી, જે નુરત જે તેજ પોતાનું છે અને એમાં જ સરત રૂપી બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને પરોવી દેવાની, એમાં આધાન કરે કે આ સર્વસ્વ એનું છે, મારું નથી, હું કરતા નથી, માત્ર કરતા એક જે પરમ આત્મા શ્રેષ્ઠ છે એ જ કરતા છે. કંઈ પણ સર્જવું કે કરવું એ મારું કામ નથી, મારું ક્ષેત્ર નથી. હું જે કંઈ કરું છું આ શરીર સ્થૂલ શરીર દ્વારા એ થઈ રહ્યું છે આત્માની પ્રેરણાથી, એનો કરતા એ સ્વયં છે, હું નથી. બસ આવો ભાવ જ્યાં જાગ્રત થાય ત્યારે જ વૃત્તિઓ સુલટી બને. અકર્તાપણું અને એ અકર્તાપણાથી જ એ હમ પોતાના સ્વરૂપને, પોતાની જાતને અકિંચન બનાવીને, નિસ્પૃહ બનાવીને મૂકી દેશે. આમ સમજણ ધારા જ્ઞાન વડે માણસ પોતાના સમસ્ત સ્વરૂપને જગતના વ્યાપ્ત એવા પરમ તત્વની સાથે ભેળવી દે અને નુરત રૂપ જે પોતાનું આત્મતેજ છે એ સર્વત્ર પ્રસરેલું છે, એમાં કોઈ ભિન્નતા નથી, એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, માત્ર એક જ છે, એકત્વમ અનુપશ્યતિ. બસ બીજું કશું જ દેખાય નહીં, સર્વત્ર સમદર્શન. આ જ છે, હતું અને રહેવાનું છે. જે વૃત્તિઓ, જે નરતરૂપી બ્રહ્મતત્વ, બ્રહ્મદ્રષ્ટિ જે વ્યાપકતાની અંદર ભળી ગઈ, ઈશ્વરની વ્યાપકતા સર્વત્ર સમાન છે, કોઈ જગ્યા ખાલી નથી, પણ એની સાથે અનુસંધાન કરીને આપણી જાતને જાગ્રત કરવાની છે. જે સર્વત્ર છે એને નથી જોઈ શકાતો, અને એને જોવા માટે, એનું દર્શન કરવા માટે નરત ક્રિયા હે ઉલટી, પોતાનું બ્રહ્મચિંતનની વૃત્તિઓની સાથે એકાકાર એકરસ થયો. અને આમ સદગુરુની પ્રાપ્તિ થતાં લક્ષ બ્રહ્મ ઉલટાઈ ગયું અને એને ફેરવીને બ્રહ્મચિંતનની વૃત્તિ સાથે એને એકાકાર કર્યો. ચિંતન બ્રહ્મનું અને લક્ષ એ પણ બ્રહ્મનું, જ્યાં લક્ષ અને ચિંતન બે એક થઈ જાય એમાં બ્રહ્મ જે સામાન્ય છે, કોમન ફેક્ટર છે, એને એક કરી દઈને, બ્રહ્મ બ્રહ્મને એક કરી દેવાનું, અને જે ચિંતન છે એ પણ બાજુએ જતું રહે, લક્ષ પણ બાજુએ જતું રહે, નીકળી જાય. અને તે વખતે પોતે સ્વયં સુસ્થિર, માત્ર એક જ અવસ્થા પોતાની, અન્ય કાંઈ ન મળે, એનું નામ છે બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. અને એ આત્મામાં એને પ્રીતિ થઈ, એના દર્શન થયા, અને એના પરિણામ સ્વરૂપ એને પોતાને સ્વયં ગુરુ મહારાજનો અનુગ્રહ અને પોતાની વૃત્તિઓની એકાગ્રતા, આ બંને એક જ પરિસ્થિતિનું એ ફળ છે. એકાગ્રતા વડે જ ગુરુ મહારાજ મળ્યા છે, અને ગુરુ મહારાજ વડે જ એકાગ્રતાને આત્માની સાથે અનુસંધિત કરી આપી છે, અને બ્રહ્મ સ્વરૂપ આત્માનું દર્શન કરાવી આપ્યું. અને ત્યાં નરત ક્યા ઉલટી, જેણે આમ પોતાના સ્વરૂપને જાણ્યું અને પોતાની બધી જ વૃત્તિઓને એકાગ્ર કરી પોતાના સ્વસ્વરૂપમાં ભેળવી દઈ, કેવો ક્રમ છે જુઓ. બહાર ફરતી વૃત્તિઓને પોતાના સ્વસ્વરૂપમાં એકાગ્ર કરવાની, એમાં સ્થિરતા આવી ગયા પછીથી એ સ્વસ્વરૂપને પાછું બહાર લાવવાનું. સર્વત્ર બધી જ જગ્યાએ છે, એટલે અકર્મણ્યતા જે છે એ સૌથી પહેલાં સ્થિર કરવાની. જે આસક્તિમય, જેની અંદર કોઈ પણ અપેક્ષાવાળી પ્રવૃત્તિ અથવા તો જે કોઈ કર્મ છે, એ કર્મને પહેલું શાંત કરી દેવાનું. કોઈ પણ કર્મ ન થવું જોઈએ કે જેમાં ચંચળતા ઉત્પન્ન થતી હોય. અને એ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યાર પછી સ્વયં સ્વસ્વરૂપરૂપ બ્રહ્મમાં ભળી જાય, અને બ્રહ્મનું દર્શન થયા પછી જેમ વૃત્તિઓ બહાર ભટકતી હતી પણ એ સ્થૂલ ક્રિયા હતી, પણ જ્યારે આત્મા એ પોતાના સ્વરૂપમાં ભળી જાય ત્યારે એને પોતાને પોતાના સ્વસ્વરૂપની અંદર ભળવા માટે એને સાહજિકતા પ્રાપ્ત થઈ જાય. એ આત્મ સ્વરૂપનો એકવાર તાગ મેળવી લીધા પછી જેને પોતાના સ્વરૂપમાં સ્થિરતા મેળવી લીધા પછીથી એ સ્વયં આપોઆપ કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થળ કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવજંતુમાં એને એ જ તત્વનું દર્શન થયા કરશે. અને એથી જ આખી દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ, આખું જીવન બદલાઈ ગયું, જીવનની અંદરના બધા વિચારો અને વ્યવહાર પણ બદલાઈ ગયો. એ ત્યાં આવીને ઊભો રહ્યો, સ્વાર્થ હતો, સ્વનો હતો, માત્ર પોતાનું એકલાનું ચિંતન હતું, એને બદલે સ્વસ્વરૂપને ઓળખ્યા પછી, એની વ્યાપકતાનું દર્શન થયા પછી ફરી પાછો એ સમષ્ટિમાં ચાલ્યો ગયો. અને સમષ્ટિ એટલે એ જ પરમાત્માની વ્યાપક સ્થિતિ કે જ્યાંથી એને અભેદ, અદ્વૈત, કંઈ પણ જુદું છે જ નહીં, આ સર્વત્ર પરમાત્મા એક જ છે. જે કંઈ જુદા જુદા દેખાય છે એ સૂર્ય એક છે, એના કિરણો અનેક દેખાય છે, પણ એ બધા જ કિરણો સૂર્યમાંથી જ ઉદ્ગમ થઈ અને અહીં સુધી જુદા જુદા પ્રસરે છે, સમસ્ત વિશ્વને પ્રકાશ આપે છે. એ દરેકે દરેક કિરણ જે છે ખરું અલગ, પણ એ બધા જ નીકળે છે એકમાત્ર સૂર્યમાંથી. યથા પ્રકાશેત્યેક કૃષ્ણમ લોકમ ઇમમ રવિ, સમસ્ત જગતની અંદર આ સૂર્ય એક પ્રકાશ સર્વને આપે છે, સર્વત્ર આપે છે. બસ એ જ રીતે આત્મ સ્વરૂપ પણ જ્યારે સર્વવ્યાપ્તતાનું દર્શન થઈ જાય એમાંથી, એટલે એ સૂર્યના કિરણોની માફક દરેકમાં માત્ર એક જ પ્રતિબિંબ, અનેક પાત્રો ભરેલા હોય જળથી, એ બધામાં સૂર્યના અલગ અલગ પ્રતિબિંબ દેખાશે, સૂર્ય એક હોવા છતાંય. જે બધા પ્રતિબિંબ પડે છે બધા જ એક સૂર્યના છે, એમ સમસ્ત સૃષ્ટિના જીવ માત્રમાં જે આત્માનું ચેતના સ્વરૂપ દેખાય છે બધા જ પરમાત્મા.